நமோ நுழை சௌரியந்தானம் நமோ நுழை சௌசிதானம் நமோ நுழை சௌராயிரியானம் நமோ நுழை சௌஜாயனம் நமோ நுழை சௌ திரிகாவலத்தி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்க நித்தியம் ஜாயந்தி யோகினம் காமதம் மோஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜேந்திர மோசு மங்களம் நமா சுமரி சாராய்
ઇન્દ્રોએ ભગવાનને કેવો જ્ઞાન થયું એટલે સ્તુતિ કરી. એ તો એક એ જાતનો સંબંધ બતાવે છે. સ્તુતિ કરે એટલે ઉપદેશ નીકળે એવું કઈ છે, પણ ભગવાન ને કેવળ જ્ઞાન થાય એટલે દિવ્ય ધ્વનિ છૂટ્યા વિના રહે નહીં. દિવ્ય ધ્વનિ એટલે શું? દિવ્ય એટલે પ્રધાન, ઉત્કૃષ્ટ ધ્વનિ એટલે આવા સર્વોત્કૃષ્ટ આત્મતત્વને બતાવનારી વાણી. એ સર્વજ્ઞ ભગવાન આત્માનું પૂર્ણ જ્ઞાન પામે એટલે વાણી તીર્થંકર દેવને નીકળે. એ ઉપદેશમાં એમ આવ્યું કે ભગવાને કેવો જ્ઞાન વળી જે જાણ્યો એનો ઉપદેશ વાણી દ્વારા આવ્યો. એ દિવ્ય ધ્વનિની વાત ઘણી વાર થઈ છે કે જ્યાં સુધી આત્મામાં રાગ અને દ્વેષ આદિ ભાવ હોય છે ત્યાં થાય છે ને આત્મામાં તદ્દન જ્ઞાન અભેદ નામ અખંડ સ્વરૂપ થઈ જાય છે. સમજાય છે? આ વાણીમાં ભેદવાળી વાણી કેમ આવે છે કે આત્મા જ્ઞાન દર્શન આનંદનો પિંડ છે, એમાં જેટલે અંશે રાગ અને દ્વેષમાં જ્ઞાન અટકે ત્યાં સુધી એની અભેદ એકાક્ષર વાણી સહજ ન નીકળે. આત્મામાં થાય અજ્ઞાન ટળી અને રાગ દ્વેષ પૂર્ણ જયારે ટળે છે ત્યારે જ્ઞાન અને વિતરાગતા પૂર્ણ થયા પછી જે વાણી નીકળે એમાં ભેદ ન હોય.
બરાબર.
એક અખંડ આખા શરીરમાંથી ઓમ એવી ધ્વનિ એકાક્ષરી અભેદ નીકળે છે. એ વાણીમાં આખા જગતના રહસ્યો પૂરા એક એક સમયની અંદર પૂરણ પૂરણ ઉપદેશ આવે છે. શ્રવણ કરનાર જેની જેવી લાયકાત હોય તેટલું તેને સમજી જાય છે. ભગવાનની વાણીમાં ઉછળ અધૂરો હોતું નથી. કેમ કે એ તો આત્મ વિકલ્પ નામ ઈચ્છા ને દ્વેષ વિના એકલો આત્મ સ્વભાવ જ્યાં પરિપૂર્ણતાને પામ્યો છે એવી દશામાં જે વાણી નીકળે એ વાણીમાં કઈ અંદર ભેદ આદિ હોતો નથી. એ તો પરિપૂર્ણ ભેદ એટલે કે એક ક્રમસર કહેવું એવું પણ એમાં હતું. એક સાથે પૂર્ણ ઉપદેશ આવે છે. પણ ઉભા રહેવા દો, ઉભા રહે, તમારું નજર ન્યા જશે પાછી. હમણો સમજાય છે? એ આત્માની અંદરમાં રાગ અને દ્વેષની ઈચ્છા સરળતા તૂટી ગઈ અને સરળતા સ્વરૂપ અભેદ અખંડ થયો. પછી વાણીમાં ઓછું આવે ક્રમ આવે એવું હોય શકે? પૂરણ એક સાથે આવે છે એ જીવો એની યોગ્યતા પ્રમાણે સમજે છે. એમાં મૂળ વાત યથાર્થ ગણધર દેવ એ વાણીને ઉત્કૃષ્ટપણે સમજવાને લાયક તે વખતે હાજર હોય છે. ભગવાનની વાણી નીકળે ને ગણધર દેવ ન હોય એમ કોઈ બને? એ વાણીને સમજનાર ઉત્કર્ષ યોગ્યતા વાળા એ સમજે છે. અંતર્મૂર્તમાં બાર અંગનું જ્ઞાન એને થઈ જાય છે. બીજા જીવોને એની ક્ષુભસમ ને લાયકાત પ્રમાણે થાય છે, પણ આને એટલું ક્ષુભસમ થાય છે તેને ક્ષુભસમ ની લાયકાત પ્રમાણે. પણ એની લાયકાત એટલી ઊંચી કે સર્વોત્કૃષ્ટ જે સભા, એ સભામાં સર્વોત્કૃષ્ટ જો વ્યક્તિ હોય તો ગંધર છે. એને એક સાથે એટલું બધું ખ્યાલમાં આવી જાય છે કે ભગવાને જે કહ્યું છ દ્રવ્ય, ભગવાને કેવળ જ્ઞાનમાં અનાદિ અનંત છ પદાર્થો જોયા. એ છ પદાર્થના ભેદો પાડતા નવ તત્વ થાય છે. એક જીવ અને પાંચ અજીવ છે, એ અજીવ તત્વમાં સમાઈ જાય છે. એના બધા ભેદ પાડતા ભગવાને કેવળ જ્ઞાનમાં જણાવ્યું કે જેને આત્મહિત કરવું છે એને હિત કરનારો જીવ જો આ જગતમાં ન હોય તો હિત કરે કો? અને હિત કરનારો જીવ વર્તમાન દશામાં એની મલિન અવસ્થા જો ન હોય તો મલિન અહિતને ટાળીને હિત કરવાનું રહેતું નથી. એટલે ભગવાને જીવ તત્વ છે એમ ત્રિકાળ સિદ્ધ કર્યું. એ જીવ તત્વની અવસ્થામાં મલિનતા છે, મલિનતા પુણ્ય પાપ અને આશ્રય અને બંધ, એ ચાર મલિનતાના પ્રકાર પડે છે. સમજાય છે? જીવ દેવ છે અને એમ નક્કી કરવાનું જયારે સૂચવે છે ત્યારે નક્કી કરનાર કઈ જીવદ્રવ્ય જેમ છે તેમ એ માનતો નથી, માટે તેની વર્તમાન દશામાં મલિનતા છે એમ સૂચન થાય. અને તે મલિનતાના ભગવાને ચાર પ્રકાર પાડીને વિશે સમજાયા. એક દયાદાન ભક્તિ થી પુણ્ય તત્વ છે, એ હિંસા જૂઠું આદિ પાપ તત્વ છે. એ દા કરી ભાન વર્તું હોય તો એને ઉપદેશ કરવો, એને સાંભળવો, એ કઈ રહેતું? એટલે આત્મા છે ઉપદેશ કરતા કોઈ અદ્વૈત એકલું આત્મા કહેનાર છે એની વાત પણ યથાર્થ છે. એ જગતમાં એકલું પૂદગલ જ છે એમ કે છે એની વાત પણ યથાર્થ. જે કોઈ આત્મા છે એમ કહીને એની અવસ્થામાં મલિનતા જ બિલકુલ નથી તો પણ એનો અભિપ્રાય યથાર્થ છે. મલિનતા ટળીને આત્મામાં નિર્મળ ક્રમે ક્રમે નિર્મળતાના અંશો સંવર અને નિર્જરા, એટલે મલિનતાનું તળવું નિર્મળતાનું અંશે ઉત્પન્ન થવું અને તે નિર્મળતામાં ઉગ્રપણે વિશુદ્ધતાનું વધવું, એવી જો દશા ન હોય તો આગળ આત્મા પૂર્ણ દશાને સાધવાને સાધકપણે રહેતો. એટલે સંવર ને નિર્જરા બે તત્વો ન માને એને એકે તત્વ સિદ્ધ થતું. અને સંવર નિર્જરા એટલે આત્મા જ્ઞાનાનંદ ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ છો એનો આશ્રય કરીને અને પોતાનું સ્વરૂપ માનતો, એ સમ્યક દર્શનના સ્વરૂપે ત્રિકાળ હું ચૈતન્ય છું એમ માનવા લાગ્યો ત્યારે એને સંવર નામ નિર્મળતા દશાની ઉત્પત્તિ થઈ અને નિર્મળ દશામાં શુદ્ધિની વૃદ્ધિ થવા જ માંડે એને ભગવાન નિર્જરા કહે છે. પૂર્ણ શુદ્ધિની દશાને ભગવાન મોક્ષની દશા કહે છે. આ નવ તત્વ જે યથાર્થપણે જેમ જગતના સદભાવ છતા ભાવે એ ભગવાનની દીવધ્વનિમાં છ દ્રવ્યને નવ તત્વનું સ્વરૂપ આવ્યું. જો એ છ દ્રવ્યને નવ તત્વ ભગવાને કયા માટે છે એમ નથી, એ જગતમાં છ માટે જાણ્યા અને જાણ્યા એમાં કયા ભગવાનની ધ્વનિમાં આવ્યું? છ પદાર્થ સ્વતંત્ર છે, કોઈ પદાર્થ કોઈ પદાર્થો કરતા આપણે અધિકાર પણ એ ચાલે છે. એક પદાર્થ બીજા પદાર્થનો કાંઈ ત્રણ કાળ ત્રણ લોકમાં કરી શકે નહીં. એ પરનો કરવાનો જે અહંકાર કરે એ અજ્ઞાન ભાવને મિથ્યાદ ભાવથી પોતાના સ્વભાવની વિરાધના કરે, વિરાધના કરે તેને મિથ્યાત્ને અજ્ઞાનને અચારિત્ર કહેવાય. આનંદ શુદ્ધ છો પરનો એક રજકણની ક્રિયા હું કરી શકું નહીં, કેમ કે છ દ્રવ્ય સ્વતંત્ર છે. કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનું કરતું, દ્રવ્ય એટલે સમજાય છે, દ્રવ્ય એટલે પદાર્થ, દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય એટલે પદાર્થ, ક્ષણે ક્ષણે દ્રવ્ય પ્રવહે પ્રવણમે છે અને દ્રવ્ય કહેવાય છે. એ દ્રવ્ય પોતે સ્વતંત્રતા સિદ્ધ કરે છે કે દરેક આત્મા અને દરેક પરમાણુ પોતપોતાના સ્વભાવ કે વિભાવમાં પોતાને જ કારણે દ્રવ્ય ને પ્રણમે છે. એમાં કોઈનું કોઈ કરે ને કોઈનું કોઈ બનાવે ને કોઈનું કોઈ તોડે એ વસ્તુના સ્વભાવમાં છે. એવો ઉપદેશ ભગવાનની દ્વિધ્વનિમાં ગણધરો અને ઇન્દ્રુ આદિની સ્તુતિ થતા અથવા બીજા મુનિઓ આદિની અથવા સાધારણ જનતાની સ્તુતિ થતા એ ભગવાનની વાણીમાં આ દિવ્યધ્વનિનો ઉપદેશ નીકળ્યો. એ જગતના જેવા પદાર્થ છે તે પ્રમાણે ઉપદેશ નીકળ્યો. એ પદાર્થમાં નવ યથાર્થપણે જે ન સમજે એને વાસ્તવિક એક પણ કલ્યાણ સાબિત હતું. કેમ કે જીવ જો ન હોય તો કલ્યાણ કરવું કોનું? અજીવ જો ન હોય તો બીજાની સત્તામાં પોતાની સત્તા માને છે એ ભૂલ થાય નહીં. અને જો પુણ્ય પાપનો આશ્રમ ને વિકાર જો ન હોય તો વિકાર ટાળીને નિર્વિકારી પર્યાય અવસ્થા પ્રગટ કરવી એ પણ રહેતું. અને નિર્વિકારી પર્યાયમાં પરિણમન જો ન હોય બદલવું ન હોય તો આગળ વધીને સાધકપણે શાંતિને આત્માની વિતરાગતા વધારવી રહેતી. અને પૂર્ણ વિતરાગતામાં પણ જો પરિણમનને બદલવું ન હોય તો આત્મા પૂર્ણ થયા પછી પણ પૂર્ણનો એને અનુભવ રહેતો. એટલે ભગવાન કહે છે કે આત્મા પરિપૂર્ણ એક એક પ્રભુ છે. એ દરેક આત્મા પોતાની શક્તિથી પ્રભુ છે. પરમાણુ પણ પ્રભુ છે, આત્મા પણ પ્રભુ છે. કેમ પ્રભુ? પ્રભુ એટલે શક્તિ સંપન્ન. એ પરમાણુ પણ સ્વતંત્ર શક્તિ સંપન્ન છે. એ કઈ આત્મા હોય તો બદલે એવો એ પદાર્થ છે. એ પણ એક એક પરમાણુ સ્વતંત્ર અનુશક્તિનો ભંડાર છે. અને આત્મા એ પણ કઈ પરમાણુની મદદ મળે, શરીરની મદદ મળે અને બીજા પદાર્થની સહાય હોય તો કલ્યાણ કરી શકે એવો આત્મા છે. આત્મા પ્રભુ છે, આત્મા અનંત શક્તિનો ભંડાર છે, આત્મા સ્વાશ્રે પોતાનું કલ્યાણ કરી શકે એવી તાકાત વાળો છે. એ પોતાને ભૂલીને જે પરનો આશ્રય કરીને પોતે ભૂલ્યો છે અને પરાધીન પોતાને કારણે થયો છે. પરાધીન એને કોઈ એને કોઈએ કહ્યો કોઈએ કર્યો નથી કે કર્મે પરાધીન કર્યો છે ને શરીરે કર્યો છે ને કાળે કર્યો છે. એ ત્રણ કાળમાં એક પદાર્થ બીજા પદાર્થને પરાધીન કરી શકે એવી પરુપણા ભગવાનની વાણીમાં સ્વતંત્રપણાના દિવ્ય ધ્વનિમાં ઢંઢેરા પીટાણા. અને એમાં જે દિવ્ય ધ્વનિમાં આવ્યું એમાં એક દુદુંબી વગાડે, દુદુંબી દીવો વગાડે છે. એ દુદુંબીમાં એમ દીવો કહે છે કે અરે લોકો, તમારે હિત કરવું હોય તો ભગવાનની ઉપદેશ વાણીને સાંભળો, એ સિવાય ક્યાંય હિત છે? આના સમુસરણમાં 12.5 કરોડ વાજા વાગે છે. એમાં એ ઉપદેશ આવે છે કે જે એને આત્માનું કલ્યાણ કરવું હોય ભગવાનની દીવતોની સાંભળવા આવો. એ દુદુંબીનો નગારો એમ કે છે, એમ અલંકાર ઇન્દ્ર ઉતારે છે. એ તો દુદુંબી તો અતિશયને લઈને થાય છે, પણ ઇન્દ્રો કે છે હે ના, તારું દુદુંબી વાગે છે એનો અર્થ તો અમે એમ કરીએ છે જગતના જીવોને નગારા પીટીને વગાડે બોલે છે. અરે જીવો, હિત કરવું હોય તો ભગવાનની વાણી સાંભળો, કલ્યાણ કરવું હોય તો ભગવાનની દિવ્યધ્વનિને સાંભળો, એ સિવાય કલ્યાણ ત્રણ કાળ ત્રણે લોકમાં ક્યાંય થવાનું? એ ભગવાનની ધ્વનિમાં એ આવ્યો દરેક વસ્તુ અનાદિ અનંત સ્વતંત્ર છે. સર્વે વસ્તુ અસહાય અસહાય, કોઈ કોઈને સહાય કરવા કોઈ સમર્થ? એ રખડે તો પોતાની ભૂલથી અને ભગવાનને ભૂલ માંગીને પરમાત્મા થાય તો પોતાની સ્વતંત્રતાથી, પણ કોઈ કોઈનું કઈ કરી શકવા સમર્થ? આ અધિકાર તાકરે આપણે કરતા કર્મનો છે. એવો અધિકાર આ અત્યારે ભરત ક્ષેત્રમાં જેવો કુનકુંદાચાર મહારાજે ભગવાનની દીવધની, કુનકુંદાચાર વર્તમાન મહાવિધિ ક્ષેત્રમાં શ્રી શ્રીમંદર ભગવાન બિરાજે છે, ત્યાં જઈ 8 દિવસ રહી સાક્ષાત સમૂહ વસરણમાં કેવળ જ્ઞાનની ધ્વનિ આ 8 દી ત્યાં રહીને સાક્ષાત પોતે સાંભળીને પોતે આ ભરત ક્ષેત્રમાં સંવત 49 લગભગની સાલમાં આ ભરત ક્ષેત્રમાં એ રચનાની બના બની ગયા. એ ત્યાંથી દિવધોની સાંભળી નહીં આવ્યા અને આવીને સમય સારાદી રચના કરી અને કહે છે કે ભગવાને એમ કહ્યું અમને, કે અમે સિદ્ધ છીએ, તમે સિદ્ધ બધા છો. સમજાય છે? જો નવ તત્વ ને છદ્રવ્યની તો સિદ્ધિ કરી, પણ હવે હું નવ તત્વ એકલા નહીં, અમે સિદ્ધ છીએ, તમે સિદ્ધ છો, અમે પરમાત્મા છીએ, તમે પણ પરમાત્મા છો, એમ પેલું પ્રસ્તાવના કરે. પસ્તાનું નથી મૂકતા, પસ્તાનું નવનાથભાઈ કોઈ એક ગામથી બીજે ગામ જાય પસ્તાનું મૂકે છે ને. પહેલી ગાથામાં એ કહ્યું, વંદે તું સવ સિદ્ધે ધૂવમ ચલમ મણો અમમ ગઈ પત્તે ઉચ્છામિ સમય પાવણમ ઈણમ મોસુય કેવલી ભણિયમ. ઓ જીવો આત્મા ચિદાનંદ આનંદ સિદ્ધ સમાન શક્તિ છે, એવો જ તમારો આત્મા બધાનો સિદ્ધ સમાન છે. એ સિદ્ધ સમાન નું અમે પસ્તાનું મૂકીએ છે. પસ્તાનું એટલે એક ગામ થી બીજે ગામ જવું હોય તો બે ચાર દિન ની વાર હોય તો નજીકમાં પસ્તાનું મૂકે છે, ને પછી દિવસ વાર કરવાનો એટલે બીજે દિવસે લઈને જાય છે. અત્યારે પંચમ કાળ જરી વાર કવાર છે, પણ પંચમ કાળ માં અમે પસ્તાનું મૂકીએ છે. પંડિતજી વાર કવાર મેં મૂકતે આપે ત્યાં પંચમ કાળ ને વિશે કેવલ જ્ઞાન ને મુક્ત દશા પામવાની બરાબર પૂરે લાયકાત નથી, પણ છતાં અમે કહીએ છે કે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે. સમજાય છે? ચેતન રૂપ અનુપ મૂરત સિદ્ધ સમાન સદા પદ મેળો. ચેતન રૂપ અનુપ મૂરત સીધ સમાન સદા પદ મેરો. મોહમ હાતમ વાચમયં કિયો પરસંગ મહાતમ ઘેરો. જ્ઞાન દશાયમ મુકું પ્રગટી કહું ગુણ નાટક વાગ્યમ કેરો. તાસુ પ્રસાદ સધે શિવ માર્ગ વેગ મીટે ઘટવા સવસેરો. અનાસીદાસ કે છે ભગવાન ત્રિલોકનાથ એમ કે છે, ચેતન રૂપ અનુપ અમૂરત ભગવાન ચૈતન અનુપમાં કોઈ એને ઉપમા આપી શકાય એવું જગતમાં આત્માને માટે કોઈ પદાર્થ નથી. ચેતન રૂપ અનુરૂપ અનુપય રૂપ અમૂર્ત એને કોઈ વર્ણ ગંધર સ્પર્શ છે. સીધ સમાન સદા પદ મેરો કોને કે છે? જો અહીંયા બધા સિદ્ધાર્થ પોતાને કે છે, અમે આચાર દેવ કે છે કે મેં ને તમે બધા સિદ્ધ સમાન થઈએ. હા, પણ જે સિદ્ધ પરમાત્માનો જે વિતરાગી કેવળ જ્ઞાન દર્શન ચતુષનો સ્વભાવ અને તારા આત્માની શક્તિના સ્વભાવમાં કિંચિત ફેર, એ શ્રદ્ધા ને જ્ઞાનની વાતમાં દ્રષ્ટિમાં ફેરે શક્તિ રોકાઈ ગઈ છે, બાકી કઈ ફેર છે? સિદ્ધ સમાન સદા પદ મેળો. ત્રિકાળ મારો આત્માનો સ્વભાવ સિદ્ધ સમાન છે. ત્યારે થયું શું? સિદ્ધ સમાન હોય તો થયું શું? મોહ મહાત્મ આત્મ યંગ કિયો પરસંગ મહાત્મ ઘેરો. પણ મોહ નામ સ્વરૂપની અસાવધાની કરીને જીવે પોતાના સ્વભાવને પોતાની જાતે ભૂલ્યો છે, જેથી મોહનો પોતે પ્રસંગ કર્યો, એ સંગને લઈને પોતે મહાત્મ નામ અજ્ઞાન દશામાં આવી ગયો. એ પર્યાયમાં અવસ્થામાં જ્ઞાન છે, એના ત્રિકાળ સ્વભાવમાં જ્ઞાન. સમજાય છે? એ જ્ઞાન દશા પ્રગટિ અબ મૂકું જ્ઞાન ચૈતન હું તો છું, એ રાગ નહીં, વિકાર નહીં, શરીર નહીં, મારું એ સ્વરૂપ નહીં. જ્ઞાન દશા પ્રગટિ અબ મૂકું કહું ગુણ નાટક આગમ કેરો. આવા ચૈતનના આગમને હું કહીશ એમ બધાજદાદ કહે. પણ અહીં ભગવાન સમયસાર કુમકુંદાચાર કહે છે કે અમે સિદ્ધના સ્વરૂપને કહેશું. અમે સિદ્ધ છીએ, તું પણ સિદ્ધ ભગવાન છો. હવે શ્રવણ કરતા કરતા લક્ષ રાખજે કે સિદ્ધ થઈએ, સિદ્ધ થઈએ, સિદ્ધ થઈએ. અપૂર્ણ ને વિકાર નહીં, નિમિત્ત ના વલણમાં નહીં, સિદ્ધ થઉં, સિદ્ધ થઉં, સિદ્ધ થઉં, સિદ્ધ થઉં, એવા પરિપૂર્ણ સ્વભાવ તરફ લક્ષ રાખતા શ્રવણ કરતા કરતા જે પૂર્ણતા અને સદોષતા છે એ ચડીને પૂર્ણતા અને નિર્દોષતા પ્રગતિ જશે એમ કોણ કરાર થી ભગવાન કુમકુંદાચાર પહેલી ગાથામાં જો ભગવાનની દિવ ધ્વનિમાં આવ્યું એ કહેવાનું જે દિવ ધ્વનિમાં આમ આવ્યું હતું એમ નતું આવ્યું કે તું રાતો છો ને પામર છો ને મરી જાય રખડી જાય ચોરાશીમાં એ સ્વભાવના પરમાત્મા જેવો છો અજ્ઞાન ને નહીં ને તે પ્રસંગ નો પરિચય કર્યો છે એ પરસંગ છોડીને સ્વશંકર સ્વશંકર આત્મા જ્ઞાન આનંદ અખંડ પરિપૂર્ણ છો એનો પરિચય કર એ પરિચય કરતા રૂચિ અને શ્રદ્ધા જ્ઞાન થઠીર થતા તારી શક્તિ રૂપે જે સિદ્ધ સમાન દશા છે શક્તિ રૂપે એ વ્યક્ત નામ પ્રગટ રૂપે પરમાત્મા દશા તારી થઈ જશે એમાં ફેર પડશે જો આ વાત કોને બેહે કે જેને પાત્રતા થઈને એમ થયું કે ઓહો આ અમારી વાત કરે છે ભગવાને દિવ ધ્વનિમાં અમારી વાત કરી છે આ આત્માની મુક્તિની વાત કરી એ મુક્તિ પામ્યા કેવળ જ્ઞાન કેવળ દર્શન અનંત આનંદ અનંત વીર્ય અનંત ચતુષ્ટને જે શક્તિ રૂપે હતા તે વ્યક્ત રૂપે પ્રગટ કર્યા એ પ્રગટ કરવાનો ઉપદેશ ભગવાનની દિવ ધ્વનિમાં આવ્યો કે સદા સિદ્ધ સમાન તો છો તારો ને મારામાં કઈ પરમાર્થ ફેર કોને બે એ વાત એ આ પર્યાય બુદ્ધિ હોય ને એ વાત બે નહીં માટે ભગવાન ત્યાં દ્રવ્ય બુદ્ધિ કરાવવા માંગે છે કે ત્રિકાળ તારા સ્વભાવમાં વિકાર ક્ષણ માત્ર પણ ત્રિકાળમાં નથી એ વિકાર હોય તે વર્તમાન પર્યાય નામ અવસ્થામાં એક સમય પૂરતો સંસાર છે એ સંસાર ત્રિકાળ સ્વભાવમાં ગોત્યો જડે તેવો નથી એક સમય માત્ર નો વિકાર અને સંસાર એ ત્રણ આત્માનું ત્રિકાળી પદ એ ત્રિકાળી પદ ને જો ને ગોપ ને માનતો ત્રિકાળી દશા થયા વિના તારી રહે એમ ભગવાનના દિવ ધ્વનિના ઉપદેશમાં તો એમ આવ્યું કે હું વિતરાગ થયો હું સર્વજ્ઞ થયો એ પૂર્વે મારા પુરુષાર્થી જે વિતરાગતા મેં મેળવી એવો જ ભગવાને ઉપદેશ કર્યો જો જાણે અંતં દવત ગુણ પજવે સો જાણે પાણ મોહો ખલુ જાય તસલયમ જેણે અરિહંત ભગવાનનો આત્મા એના ગુણો નિર્મળ અને એની પર્યાય નિર્મળ એ રીતે જેણે આત્માને પોતાનો જાણ્યો કે એ આત્મા આવા દ્રવ્ય નામ વસ્તુ ગુણ નામ શક્તિ પર્યાય નામ દશા એવી પરિપૂર્ણતા ને પામ્યા તે જાતનો હું છું એ જાતને જેણે નિર્ણય અને આત્મભાન થી એ નિર્ણય કર્યો આચાર કહે છે સુજાણી પણ તે આત્માને જાણી શકે અને મોહો જાય ખલુ તસ લયમ એનો મિથ્યાત મોહ નાશ પામ્યા વિના રે અને તે પ્રમાણે ભગવાન અરિહંતો એ મોહ નો નાશ કરી મિથ્યાત્નો પછી ક્રમે ક્રમે સ્વભાવની સ્થિરતા દ્વારા રાગદ્વેષ નો નાશ કર્યો અને વિતરાગતા ને કેવળ જ્ઞાન પ્રગટ અને તથે ઉપદેશ તથ ઉપદેશ કીચા જેવું ભગવાને પોતાના આત્માને જાણ્યો એવો જ ઉપદેશ જગતને કે મેં કર્યું તે તું કરતો તું પણ પરમાત્મા થવાને લાયક નથા એ વાત શાસ્ત્રમાં છે ત્યારે કે અભવી છે ને અભવી છે ને એ વાત આવી નથી અભવી ભગવાનના સમોસરણમાં બેસી શકે નહીં વાત સમજાય છે ભગવાનનું જ સમોસરણ રચવાનું હોય જો એ છે એના માન તમ આપણે ત્યાં તો પ્રતક છે અમુક અમુક પ્રતક છે કઈ બધું પ્રતક આ તો આઈની અપેક્ષા એ ત્યાં માન થંભાદી છે તો અભવી માન થંભાવી પણ આવીને ઉભો રહે પણ એ અભવીને જવાની અંદરમાં ઈચ્છા થાય નહીં ચાર બાજુ ચાર રસ્તા હોય છે ને જવાના ત્યાં માન થંભો હોય છે એ માન થંભે હોય છે મોટા ત્યાં આગળ આવીને અભવી ઉભો રહે એને કોઈ રોકતું નથી પણ એની પોતાની લાયકાત નથી માટી અંદર જઈ શકતા એટલે એની વાત નહીં સમવસરણમાં જે આવ્યા એ ભવી જ હોય એ ભવી કોઈ જ હોય શકે એને માટે ભગવાન ઉપદેશ કરે છે કે તમે આત્મા સિદ્ધ સમાન છો એને ઓળખો, એની શ્રદ્ધા કરો અને સ્વરૂપમાં રમણતા કરો તો મુક્તિ પામ્યા વિના રહેશો. મેં જે પુરુષાર્થે કામ કર્યું તે પુરુષાર્થે તમે કરો તો જેમ મને કાર્ય થયું એવા કારણે તમને પણ કાર્ય થયા વિના રહેશે નહીં. એટલે કેટલાક એમ કે છે કે અમે પુરુષાર્થ તો ઘણો કરીએ છીએ પણ બરાબર ફળ આવતું, જૂઠી વાત છે. આત્મામાં જેટલા પ્રમાણમાં પુરુષાર્થ થાય સ્વભાવનો એટલા પ્રમાણમાં કાર્ય ન આવે એમ ત્રણ કાળમાં બને. એટલે ચૈતન્ય અંદર પુરુષાર્થ ઘણો કરીએ છીએ ઘણો ફળ ઓછું આવે છે એ સિદ્ધાંત જ નથી. કેમ કે સ્વભાવ તરફના પુરુષાર્થનું કારણ કરે અને એનું કાર્ય ન આવે એમ ત્રણ કાળમાં બને. સંસારની વાત જુદી છે, સંસારમાં તો પુરુષાર્થ ઘણો કરવા માંગે ને મળે નહીં કેમ કે પૂર્વના પુણ્ય પાપને આધીન છે. પણ આત્માનો સ્વભાવ છે એને ભગવાને દિવ્યધ્વનિ દ્વારા કહ્યો એકલા આત્માના પુરુષાર્થથી જ મુક્તિ થાય છે. પુરુષાર્થ વિના મુક્તિ ત્રણ કાળમાં થતી, અને જેને આત્મામાં પુરુષાર્થ સૂજ્યો એને કાળ લબ્ધી ને બીજા કોઈ નડે એવા ત્રણ કાળમાં છે એમ ભગવાનની દિવ્યધ્વનિમાં દરેક આત્માની દ્રવ્ય એટલે વસ્તુની સ્વતંત્રતાનો તો ઢંઢેરો પીટ્યો પણ એની ત્રિકાળી શક્તિઓ પણ સ્વતંત્ર છે એમ ઢંઢેરો પીટ્યો. અને શક્તિ તો સ્વતંત્ર છે પણ એની વર્તમાન સ્વતંત્ર અવસ્થા પર્યાય સમય સમયની સમય સમયનું સત સ્વતંત્ર છે. જેમ ત્રિકાળ સ્વયં સ્વતંત્ર છે એમ વર્તમાન પર્યાય વિકારી કે અવિકારી એ કરે તો થાય ને ન કરે તો ન થાય એવી એની સ્વતંત્રતા છે. એ સ્વતંત્રતા કોઈ પદાર્થ લૂંટી એમ ભગવાનના ઉપદેશમાં દેવધ્વનિમાં આમ આવ્યું હતું. અજ્ઞાની પોતાની કલ્પના કરીને શાસ્ત્ર માંથી એમ કાઢે અમારે હમણાં કાળ લબ્ધી બાકી નથી, હમણાં અમારે મોક્ષની અથવા સમજવાની ધર્મની તૈયારી. અરે કાળ લબ્ધો કેવો હતો પણ એ આત્માને સમજવાની પુરુષાર્થની દશા કરતી સમયને કાળ લબ્ધી કહેવામાં આવે. કાળ લબ્ધી કોઈ જગતની ચીજ બીજી નથી, આત્માના સ્વભાવનું ભાન કરીને તેમાં રોકાને ઠર આ એવા વર્તમાન પર્યાયના કાળને કાળની લબ્ધિ કહેવામાં આવે. એટલે ભગવાને ઉપદેશ કરતા એમ કહ્યું બધા પદાર્થો અને તેની વર્તમાન સ્વતંત્ર પર્યાય સ્વતંત્ર છે, એ કોઈ કોઈને આધીન છે. એ અવસ્થા કોઈને લઈને અટકે એવું ભગવાને કહ્યું કે કર્મને લઈને આત્મા રખડે અને આત્મા બીજાનું કઈ ભલું ભલું કરી દે એવું ભગવાનની દેવ ધ્વનિમાં ત્રણ કાળ ત્રણ લોકમાં આવ્યો. એટલે આ કરતા કર્મનો અધિકાર આ જીવનો કોઈ કરતા છે એમ કહે તો વસ્તુ છે સિદ્ધતી નથી. કરતા કહો તો વસ્તુ અનિત ને કૃત્રિમ થઈ જાય છે. એટલે અકૃત્રિમ ત્રિકાળ પદાર્થ નો કોઈ કરતા જગત નો માં હોય શકે, અને તે પદાર્થ નો જયારે સ્વતં સિદ્ધ છે કોઈ કરતા નથી તો એની વર્તમાન અવસ્થા નો વળી કરતા કોણ હોય? વર્તમાન પર્યાય નો કરતા કોણ? કર્મ કરાવે ઈશ્વર કરતા નથી પછી કર્મ કરાવે? જૈન માં તેમ છે કે ભાઈ જૈન તો કે અમે કર્મ ને માનનારા છીએ એમ છે. એ કર્મ પરમાત્માને કઈ કરાવતો? એ ભગવાનના ઉપદેશમાં તો આવ્યું કે સ્વયં સિદ્ધ તારી અવસ્થાનો તું કરતા છો. વિકાર કરીને વિકાર મારો તે માન તે અજ્ઞાન ભાવ છે. સમજાય છે? આત્મા અનાદિ અનંત છે, એની પર્યાયમાં રાગ દ્વેષ ક્રોધ માન મારા એ આદિ કપટ આદિ નો ભાવ કરી અને વિકારી કાર્ય મારું છે એનો કરતા હું છું એટલો સ્વીકાર હજી ન કરે તેની તો વર્તમાન અવસ્થા સ્વતંત્ર સાબિત થતી. આ અધિકાર ચાલતો આપણે અધિકારમાં તો એ છે કે કરનારો અજ્ઞાની જે કઈ આત્મામાં રાગ અને દ્વેષ ના ભાવ કરે છે એ પોતે અજ્ઞાની કરે છે અને બીજો કોઈ પદાર્થ કરાવતો. એ વિકારી કાર્ય નું પણ ખરેખર હું કરતા ને મારું કાર્ય છે એમ જો સ્વીકારે તો ભગવાન તો એને મીઠા દ્રષ્ટિ કહે છે. વાત સમજાય છે? ત્યારે વિકારી કાર્ય પોતે ન કરે ત્યારે કોક એને કરતા તો ઠરાવવું પડશે કે નહીં? ભૂલ કઈ? ભૂલ તો વાત કરી કે આત્માના જે ભૂલ થાય છે અવસ્થાની ભૂલ આત્મા કરે છે કોઈ કરાવતો. એ કરતા પણ આત્માનું છે અજ્ઞાની નું એ બીજાને નાખે તો પહેલી ભૂલ કરે છે. કોઈ આત્માને ઈશ્વર
એની વાત કે છે નહીં પણ આત્મા સ્વતંત્ર છે. હવે વિકાર જે થયો એ વિકાર ત્રિકારી એ ક્ષણિક વિકાર તે મારું કાર્ય કરીને દ્રષ્ટિમાં જે રોકાઈ જાય એને પણ ભગવાન મિથ્યા દ્રષ્ટિ પોતાની દિવ ધ્વનિમાં પકારે. સમજાયન કહેતા દયા દાન ભક્તિ વ્રત પૂજા આદિના પરિણામ જે પુન્યના થાય એ પરિણામ પણ વિકાર છે તે ખરેખર હું એનો જાણનાર છું, એ વિકાર નો ભોગવનાર હું છું. એમ જે ન જાણે તેને ભગવાન સમ્યક દ્રષ્ટિ અને જ્ઞાની કહેતા જો આ વિતરાગ ની દિવ્ય ધ્વનિ નો આ ઢંઢેરો બીજાનું તો કરે નહીં, બીજાની દયા નહીં, બીજાની હિંસા નહીં, બીજાનું કઈ ભલા ભૂંડું કરવાનું તો આત્મામાં કઈ છે. સ્વતંત્ર બધા પદાર્થો એની અવસ્થાનું પલટવું તેને કારણે થાય એટલે બીજાનું તો કરે નહીં પણ પોતાના પરને કરવાનો જવાબ. અહંકાર અને અજ્ઞાન ને રાગદેશ એ ક્ષણિક વિકાર છે, એ ક્ષણિક વિકાર છે. એ ક્ષણિક વિકાર નો કરતા આત્મા ત્રિકાળી સ્વયં એ ક્ષણિક નો જ કરતા સ્વીકારી લે તો એને ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય સ્વભાવની પણ ખબર નથી. એવી વાત ભગવાને દિવ ધનીમાં ઢંઢેરે પીટી આય કે છે કે હજી તો અમે પરની દયાઓ કરી દઈએ, પરની સેવાઓ કરી દઈએ, ત્રણ કા ત્રણ લોક માં એક તણખલા તોડવાના ઘટકા કરવાની સામર્થ આત્મામાં છે નહીં, એક પાપણ ફેરવાની તાકાત ચૈતન્યમાં ત્રણ કાળત્રણ લોકમાં નથી. એ પરમાણુ અને જળ ની અવસ્થા વર્તમાન થવાની હોય તો થાય છે, એ કઈ ચૈતન્યના અધિકાર ની વાત નથી. છતાં મુંડ જેવું અનાદિ થી આત્માનો અધિકાર સ્વમાં છે તેમ છોડીને પરમા શરીરમાં વાણીમાં પરજીવમાં ભલાભંડું કરી દઈએ એવી માન્યતા છે તે અજ્ઞાન છે. ભગવાન કહે એ ભગવાન ત્રિલોક ના સર્વજ્ઞ આમ જોયું છે, હવે અજ્ઞાની એની કલ્પના માંથી કઈ નવું કાઢે તો એના ઘરમાં જાય એવું છે પણ ભગવાન નો માર્ગ છે. ભગવાને તો આમ કહ્યું પ્રભુ સ્વયં થી સ્વતંત્ર છો, આ જગ મે સર્વદ્રવ જગ મે અસહાય, કોઈ દ્રવ કોઈને સહાય કરે એવું ત્રણ કાળ ત્રણ લોક માં સ્વભાવ ક્યારે એવું જાણ થાય ત્યારે ને ત્રણે કાળ અને ત્રણે લોકે સાર્વદ્રવ જગ મે અસહાય, કોઈ કોઈ દ્રવ કઈ ત્રણ કાળ માં કોઈને સહાય મદદ કરે એવી ત્રણ કાળ ત્રણ લોક માં કોઈ શક્તિ નથી. જેનામાં જે શક્તિ ન હોય તેને બીજો આપે એમ ત્રણ કાળ માં બને, અને પોતાના શક્તિ ન હોય ને બીજાની પોતે લે એવી પણ તાકાત કોઈ પદાર્થ ની નથી. એવું ભગવાન નો ઉપદેશ દીર્થની દ્વારા આવ્યો. આવું સ્વયંથી સ્વતંત્ર સમજીને ઘણા જેવું ભગવાન ના સમવસરણ માં એ સંકેત ને પામ્યા, એ આત્મજ્ઞાન ને પામ્યા એ સમવસરણ માં. અહીં તો અત્યારે શાંતિ નાથ ભગવાન વિધિ નાયક તરીકે કેવ જ્ઞાની થયા વાત કરી, પણ જ્યાં જ્યાં કેવ જ્ઞાન પામ્યા ભગવાન ત્યાં ત્યાં તે ઉપદેશ એમના જયારે થયા ત્યારે ધર્મ પામ્યા વિના રહેતા. મહાવીર ભગવાન એમને જયારે વૈશાખ શુદ્ધ દસમે કેવળ જ્ઞાન થયું અને સમજનાર ની લાયકાત જગત ના જીવો ની ચેતાણી હતી નહીં અને વાણી નીકળવાની લાયકાત પણ વાણી માં હતી. ભગવાન ની વાણી ની તો અને સમજનાર સમજવાના લાયક વાળા જીવ નો હોય એમ કોઈ બને સમજાય છે. એક પક્ષ એ છે કે ભગવાન ની વાણી નીકળી પણ જીવો દેવો હતા અને મનુષ્યો નહોતા માટી ધર્મ ન પામ્યા એ વાત ધરકાર માં હતી નથી. કેમ કે ભગવાન ની વાણી પોતાના સ્વભાવ માં ઠરતા કઈ રાગ પૂર્વે રહી ગયો એ ઠરવા માટે નીકળેલી એ રાગ ની વાણી જયારે ધ્વનિ ઉઠે ત્યારે ધર્મ ના સમજનાર ન હોય એમ ત્રણકાળ માં બને નહીં. એવો વસ્તુ નો સ્વભાવ છે એટલે ભગવાન ને જાણે વાણી ન નીકળી એ બે મહિના ને છ દિવસ સુધી વૈશાખ શુદ્ધ દશમે કે વિજ્ઞાન થયું પહાડ વધી તમે ધ્વનિ છૂટી. કેમ કે વાણી નીકળે અને જીવો લાયક સમજનાર ન હોય એવો નિમિત્ત નિમિત્ત મેળ તૂટે એમ કોઈ દી બને નહીં. સમજાય છે? હવે શું કહેવાય છે કે ભગવાન ની દિવ ધ્વનિ નીકળે અને ધર્મ સમજનારા ન હોય એમ કોઈ દી બને નહીં. એમ ધર્મ સમજનારા એ દિવ ધ્વનિ ને લઈને સમજે એ પરાધીનતામાં હોય નહીં.
બરાબર
શું કહ્યું ચિલનભાઈ? વાણી નીકળે જયારે તીર્થંકર દેવ ની દિવ ધ્વનિ એ પૂર્વે આત્માના સ્વરૂપમાં ઠરતા ઠરતા કઈ બાકી રહેલો રાગ એમાં એ બંધાઈ ગયેલી ભાષા છે. એ રાગમાં
निमित्त पामीने परमाणु बंधाणा ए परमाणु नु जरे आवाज ने ध्वनि निकले त्यारे पोते ते क्षणे धर्म पामवाना અંદરની ભૂમિકામાં રમણતા કરતા એ ભૂમિકામાં રાગ હતો એટલે રાગમાં જે પરમાણુ બંધારણા રાગનું નિમિત્ત પામીને એ પરમાણુ જયારે છૂટે ધની તરીકે ધર્મ સમજનાર સભામાં ન હોય એમ કોઈ દી બને નહીં સમજાય છે એ તો ન હોય પણ કુમકુંદાચાર પોતે કે છે અમે આજે વાણી સમયસર ની કરીએ છે અને આ કાળે સમજનાર ન હોય એમ બને નહીં એમ કે પાંચમી ગાથામાં કે છે પાંચમી ગાથામાં કે છે સમજાય છે એ પાંચમી ગાથા હું મારા વૈભવથી કહીશ મારા વૈભવ દ્વારા કહીશ જો એમાં એવા વાત આવે છે ન્યાયથી ઘણી વાત એ કહેવાય ગઈ છે તમ હેતમ વ્યતમ દાહી અપણો સવિવેણમ જદી દાહેજ પ્રમાણ ચૂકી છલમ ન ખેતવમ હું મારા આત્માના વૈભવથી સ્વરૂપની તત્વતા અને વિકાર અને સંયુક્તિ વિભક્ત નામ પ્રથમ છે તેવા આત્માને મારા વૈભવથી કહીશ જદી દાહે જો હું દેખાડું છું તો પ્રમાણ કરજે પ્રમાણ કરજે એમ આદેશ કરે છે જદી દાહે પ્રમાણ એમ કેતા વાણી નીકળી છે મારી અને સમજનાર ન હોય એમ પૂર્ણકાળમાં બને પ્રમાણ કરજે ચૂકી જમ છલમ ન ઘેતમ ક્યાંય વિભક્તિ અને શબ્દોમાં ફેરફાર અને સળના આવે તો એ વાત ગુતીશ અમે આત્માની જે વાત કહેવા માંગીએ છીએ તે વાતને સમજ પ્રમાણ પ્રમાણ કરજે એમ કે છે કોને કે છે પાત્ર ભાયા છે કે નહીં પાંચમી ગાથામાં જદીદ આવે હું પોતે પ્રમાણથી વાત કરીશ તો એ વાતને પ્રમાણ કરજે આત્મા પરથી નિરાળો સ્વયં શ્રી સ્વતંત્ર છે એને કોઈ રોકવા સમર્થ છે પોતાની ભૂલે રોકાય છે પોતે જયારે સમજે ત્યારે નિમિત્તે એની મેળે હાજર હોય છે નિમિત્તોને આત્મા મેળવી શકે એ ત્રણકાળમાં વાત બનતી સમજવા કારણે નિમિત્ત ન હોય એમ પણ ત્રણકાળમાં બનતું કેમ કે છે અમે જયારે કેનાર છીએ ત્યારે સમજનાર લાયક જીવ ન હોય તો એમ પણ બનતું અરે પંચમ કાળના મુનિઓ પણ જયારે કહે છે પ્રમાણ કરજો મારી વાત પ્રમાણ કરનારા નહીં મળે એમ વાત પાંચમી ગાથામાં કહેતા સમજાય છે એટલું તો જો દીર્ધ્વની પાસે લઈને આવેલા છે અંશ જ્ઞાતિ એલા દીર્ધ્વનિ સાંભળીને આવ્યા છે અને તેની વાણી સાંભળવામાં સમજનારા ન હોય એમ જયારે બને નહી તો અમે આરદી ત્યાંથી સાંભળીને આવ્યા એમ અમારા ઉપદેશને સમજનાર ભરત ક્ષેત્રમાં ન હોય એમ પણ બને પંડિતજી હું પાંચમી કથા એસે કહેતે હે ઉસમે સંધિ હતી વાત સમજાય છે છતાં સમજનાર સમજનાર ને કારણે સમજે છો કઈ નિમિત્ત ને લઈને પણ જયારે સમજાવનારનું યથાર્થ નિમિત્ત હોય આવું આ કેનારનું દીવધ્વનિના પડખેથી આવેલું એટલે આચાર પોકાર કરે છે પ્રમાણ કરજે અનુભવથી પ્રમાણ કરજે આત્મા અખંડ જ્ઞાનાનંદ છો વિકલ્પાદિ વિકાર છે શરીરાદિ પર છે કર્માદિ સંયોગે પર છે એવા સ્વભાવ નિયમે જે તને સ્વરૂપથી એકત્વને વિકારને પરથી વિભક્ત કહીએ છીએ હા પાડજે ના પાડીશ ને એમ કેતા શું આદેશ કરીને હુકમ કરે છે એવા જીવો પાત્ર અમારા આવા સંયોગમાં ન હોય એમ બને તો જેની વાણી દીર્ધની ત્રિલોકના તીર્થંકર ભગવાન એનું શું કહેવું જેની પરિપૂર્ણતાની દશા અને વાણીમાં પણ પરિપૂર્ણતા એક સમયમાં પૂરું લીધી આવે અને જે ભાવે તીર્થંકુત્ર બાંધ્યું એની વાણીમાં સમજનાર સભામાં ન હોય એમ કોઈ દી બને એ વાણી એમ કે છે કે અમે જયારે નિમિત્ત રૂપે છીએ નિમિત્ત કોનો જયારે સમજનાર હોય છે તેનું એટલે સમજનાર જીવોની લાયકાત ન એમ બને નહીં પણ જીવોને એમ થઈ જાય છે કે આવી વાત આ તો મોટી એલએલબી ને બીએની લાગે છે એ પોતાના આત્માને પોતે નકારમાં અને નાલાયક છો એમ કરીને વાણીનું જે નિમિત્તપણું સમજવાની યોગ્યતા વાળાને જે સંધિ વાળું છે એ સંધિ પોતે તોડી નાખે સમજાય છે કઈ કાલજીભાઈ શું કહ્યું ભગવાન ની વાણી માં તો સમજવાની એની લાયકાત છે એવું એ નિમિત્ત છે. એ બે ની નિમિત્ત નૈમિતિક સંધિ છે કે ભગવાન જે સમજ્યા ને પૂર્ણ પામ્યા એ વાત શ્રવણ કરનાર ન સમજે બને નહી. કારણ કે દિલ ધની બંધન વખતે વાણી ના બંધન વખતે રાગ જે જાત નો થયેલો હતો તો સમજનાર ને એમ થવું જોઈએ આવી વાણી જયારે અમને મળી છે નક્કી અમે પાત્ર થઈને અલ્પકાળમાં પૂર્ણ થઈ જશું એવી જે એની લાયકાત છે એને માટે આ દિવધની નિમિત્ત તરીકે કહેવામાં આવે. સમજાય છે ભાઈ શું કહ્યું એમાં? ભગવાન તીર્થંકર ની વાણી તો ઉપદેશ એવો છે પણ કુંદકુંદાચાર કહે છે કે પ્રમાણ કરજે પ્રમાણ કરજે અનુભવ થી આત્મા ની વાત પરથી જુદો અને સ્વતંત્ર સ્વયં સિદ્ધ છે એની શ્રદ્ધા કર ઓળખાણ કે અનુભવ કર. એ અનુભવ કર એમ કહ્યું ત્યારે કરી શકવાની લાયકાત ભાળીને કહ્યું કે એમને એમ કહ્યું એટલે છે કોણ થાય તે હવે કોણ થાય બોલો કે પણ અમે નહીં એલા પણ તું હું કયો નીકળી જાત કહે હાગમટા નોતરા આપ્યા સમજાય છે ન્યા કઈ કંદુરાબન કેમ નથી આપ્યું હાગમટા નોતરા અરે માંદો ઘરે પડ્યો હોય ને ખાવા ન આવે જુદી વાત છે બાકી હાગમટા નોતરા માં કોઈ બાકી રહે હાગમટા નોતરા કહેશે ને જમણવાર કહેતો ને જમણવાર સબકો જમણવાર કહેતે સબકો સબ હોવ પછી કોઈ માંદો હોય રોગી હોય ખાટલા માંથી ન આવે એથી કરી એને નોતરું નથી એમ છે એ તો એના નાલાયક ને કારણે આવતો નથી એમ ભગવાન ની દીવ ધની માં એકદમ ચૌદ બ્રહ્માંડ ના જીવો ને નોતરું આવ્યું છે. અરે જીવો સિદ્ધ સમાન મુક્ત પામવાની લાયક સમાન તમે બધા જીવો છો. તમારામાં સંસાર ને બંધન એક સમય માત્ર છે એ સમયના રૂચિને કારણે સંસાર ટક્યો છે. એ સંસારનું મૂળિયું લાંબુ છે એ સંસારનું મૂળિયું લાંબુ નથી પણ મોક્ષના મૂળ બહુ ઊંડા છે ધર્મના મૂળ ઊંડા કેમ કે આત્મામાંથી જે આત્માનું ભાન થઈને જે શ્રદ્ધાને દશાને જ્ઞાનની દશા પ્રગટે એ અનંત 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 ભવિષ્યનો કાળ છે એટલો કાળ રહે છે. એ કાળ પછી પૂર્ણ દશા થઈ એને પાછું પડવાનું અને જેટલો સંસારના કાળની અવસ્થાનો કાળ ગયો એના કરતા મોક્ષની અવસ્થાનો કાળ અનંત ગુણો છે. અનંત 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 સંસારની એક સમયની અવસ્થા અને મોક્ષની અનંતી પર્યાયની અવસ્થા એવો અનંત ગુણો કાળ છે. સમજાય છે કેમ ભૂતકાળ કરતા ભવિષ્યકાળ અનંત ગુણો છે એવો જે આત્મા એની અંદરમાં સંસાર એક ક્ષણ માત્ર છે સ્વભાવનું ભાન કરતો એ મૂળ લાંબા એના તારા મૂળ લાંબા છે કે જે તું કાઢ્યો નીકળે ગમે એટલો કાળ એ મલિનતા સેવે અને ગમે એટલો કાળ એને માંથી અશુદ્ધતામાં જાય પણ એની સમયની મલિનતા કોઈ પુષ્ટિ થઈ જાય સ્વભાવમાં તો મલિનતા ન આવે પણ એની સમયની મલિનતા થી કઈ ગાઢી થઈ જાય કે અનંતકાળ અનંતકાળ પછી સિદ્ધ છે એની વર્તમાન મલિનતા સિદ્ધ થવા પહેલાની બહુ ગાઢી થઈ ગયેલી હોય એ તો મલિનતા તો એક સમયની છે તે છે ભાઈ સમજાય છે અને અનંતકાળ થયા મલિન હતી કોઈ પર્યાયમાં સમય સમયનું કર્યા કરે અને અંદર શુદ્ધતા જે છે એ કઈ હીન થઈ જશે સ્વભાવ જે ત્રિકાળ દ્રવગુણ છે એ હીન થઈ જશે ત્રિકાળ દ્રવગુણ જે છે તે શુદ્ધ છે અને પર્યાય ગમે એટલો કાળ સમય સમયની નવી બનાવે તો એ અશુદ્ધતાનો કાળ લંબાય પણ કઈ પર્યાયની અશુદ્ધતાની પુષ્ટિ થઈને બહુ ઉગ્ર થઈ જાય એમ કોઈ બને. આવી વાત ભગવાને દિવ્યથનીમાં કહી હતી તારે ને પણ મેં કાંઈ સંબંધ નથી તારી અવસ્થામાં તું ભૂલ્યો માટે રોકાણો એ સંસાર તે વિકાર છે અને વિકાર તે મારી પોતાની અજ્ઞાનની ભૂલ છે એ અજ્ઞાનનું કરતા કાર્ય છે હવે તે સંસાર મારા સ્વભાવમાં નથી સમજાણો જો આ કરતા કર્મનો અધિકાર એ છે મારા આત્મામાં સંસાર ક્રોધ માન આદિ છે જ નહીં ને હું આત્મા સંસાર સ્વરૂપ જ નથી ને આ એવું કરતા કર્મ બતાવ્યું કે જે સંસારનો પુણ્યપાપનો ભાવ એ ક્ષણિક છે એ અજ્ઞાનનું કાર્ય છે અજ્ઞાન જ હું નથી ને હું તો જ્ઞાન સ્વરૂપ છું ચૈતન નિર્મળ છું એમ જણાવીને પુણ્ય ને પાપનો વિકાર તે આત્માનું કાર્ય નથી પણ તે ક્ષણે આત્માની શ્રદ્ધાને જ્ઞાન કરવું તે આત્માનું કાર્ય છે. આ કરતા કર્મની સંધિ ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવે એ દીવ ધ્વનિ દ્વારા બતાવી, અને એ બતાવી છે ત્યાં કુંદકુંદાચાર કહેવા માંગે, અને એ અહીં આપણે કહેવાય છે, એ કઈ બીજી વાત છે. એટલે ભગવાન આચાર તીર્થંકર દેવની વાણીમાં સ્વતંત્ર છ દ્રવ્યો નવ તત્વો જેમ નાદિ છે તેમ છે, પહેલા પછી કઈ છે કે સંસાર પહેલો હતો અને પછી કોઈ જીવનો મોક્ષ થયો, મુક્તિ જગતમાં બિલકુલ નહોતી એમ પણ કઈ છે, એમ બધું છે. આ સમજવાની મુક્તિ થાય ન સમજી સંસારમાં, પણ સમજવાની આ તો વાત છે, એટલે રખડવાની વાત હોય કહેવાની. દીવ ધ્વનિમાં તો એ આવ્યું છે કે તારા આત્માનો સ્વભાવનું કાર્ય તો ખરેખર જ્ઞાતા અને દ્રષ્ટાનું કાર્ય, જાણ ને દેખ એ સિવાય તારું કોઈ કર્મ જ નથી ને, કર્મ જડતો તારું કર્મ નહીં, પણ પુણ્ય ને પાપ ના પરિણામ વિકારી થાય એ પણ ખરેખર તારું કર્મ છે. શું આવે છે આમાં, સમજાણું ભાઈ? જો એ વાત છે, અહીંયા કાલ માન સુધી આવી હતી, માનમાં આવે જરી વાત તીર્થંકર ગોત્રની વાણીમાં જે અહીંયા દ્વિધ્વનિ આવી, એ દ્વિધ્વનિ બંધાવવાનો કાળ પણ એવો હોય છે કે તદ્દન નિર્માણ 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 હોય છે. સમજાય છે? આપણે માન આવ્યું છે કે માન જે જરી જગત આત્માની પર્યાયમાં થાય એ માનનું કાર્ય પણ મારું છે એમ જ્ઞાની માનતો. હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, મારું સ્વરૂપ તો નિર્મળાનંદ છે. જો એક વાર ચિદાનંદજી તીર્થંકર કૌત્ર કોણ બાંધે એની જરી વાત કરે છે કે જબ અંતર મદ ભાવે તબ ત્રિભુવન નાથ કરાવે. અજ્ઞાનીને ક્ષણ ક્ષણમાં જગતના પદાર્થનું માન કરીને ચૈતન્યની નિર્મળ સત્તાના સ્વભાવને ભૂલી જાય છે. જયારે જ્ઞાની ક્ષણે ક્ષણે મારો આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે અને જરી રાગાદી થયો તેનું સ્વરૂપ મારું એ નથી અને જગત પાસે માન લેવા જે માગતો નથી, જબ અંતર મદ ભાવે એટલું જ્ઞાની મદ ને માન ને એટલું મોડું પાડી નાખે છે. મારા ચૈતન્ય સત્તાના બહુમાનમાં જગતના ક્યાં પદાર્થનું હું માન લઉં ને દઉં, મારા સ્વભાવનું માન મારી પાસે છે, બીજું માન એવું જગતમાં ત્રણ લોકને ત્રણ કાળ માનતી એવું. જયારે આત્મા માનનો ભાવને અંતરમાં વાળે એટલે કે માનને ગાળીને નિર્માણ દશા થાય તબ ત્રિભુવન નાથ કહાવે, ત્યારે ત્રણ લોકનો નાથ તીર્થંકર ત્યારે થાય. કેમ કે માન જયારે ગાયું અને નિર્માણ દશા અંદર થી પ્રગટ થઈ અને માનનો જરી ભાગ હરી નહીં હું નહીં હું નહીં હું તો અખંડ આનંદ શુદ્ધ ચિદાનંદ આનંદ કંદ છો એમ માનને ગાળીને નિર્માણ ચૈતન્ય સ્વભાવમાં હમ્યા અને કંઈક બાગી રાગ રહી ગયો, એના ફળમાં એવું કે જબ અંતરમદ ભાવ વહાવે માનને સ્વરૂપમાં વહાવે કે હું મોટો ચૈતને મોટો છું, હું રાગે પુણ્ય ને શરીરે સંપજાય મોટો, એમ જેને માનને સ્વભાવ તરફ વાળ્યું અને રાગ જરી રહી ગયો તબ ત્રિભુવન નાથ કહાવે. ત્રણ લોકનો નાથ તીર્થંકર ગોત્ર જયારે બાંધે એ તીર્થંકર ગોત્ર પ્રાણી ઉપરાજણ અંદર માં માન જયારે ગળીને નિર્માણ દશા થાય ત્યારે માન માગે અને માન મળતા. એટલે અધિકારમાં પણ આપણે માન શબ્દ આવ્યો હતો કે અજ્ઞાની જયારે માન કરે ત્યારે પરનું માન કરે છે. ભગવાન ની વાણીમાં આવ્યું અજ્ઞાની ને પર પદાર્થ નું અભિમાન આવે છે, જ્ઞાની ને માન નો અહંકાર આવતો કોની વસ્તુ મારી, હું તો આત્મા છું, મારી વસ્તુ નું સાધન એ મારી પાસે, કરતા હું મારું કાર્ય પણ મારી માં હે અને સાધન પણ મારા આત્મા માં છે, કઈ મારું સાધન બાર માં અને મારે કઈ પણ કરીને દેવું હોય તો મારી હું કરનાર ને હું લેનાર, હું કોઈને દેનાર ને લેનાર કોઈ બીજી ચીજ છે સંપ્રદાન, હું રાગ ઘટાડીને નિર્માણ અને અરાગી દશા પ્રગટ કરીને મને આપું, મારી પાસે રાખું પણ મારે દેવા લેવાનું કઈ બીજા પાસે છે, હરેશવાર અત્યારે તા આ બહુમાન આવ્યું આ પોતાનું દેવગુરુ શાસ્ત્ર નું માન કરતો જ નથી. દેવગુરુ શાસ્ત્ર ના બહુમાન વખતે પણ પોતાનું બહુમાન કરે છે, ઘરનું બહુમાન કરે છે, એમ કેવું એ વ્યવહાર નો ઉપચાર છે. ખરેખર જ્ઞાની, ધ્યાન રાખજો, જ્ઞાની એ કેવળી અને દેવ ને ગુરુ ને શાસ્ત્ર ને દેખી ને એનું બહુમાન આવે છે, એ વાત ખોટી છે. કેમ કે પદાર્થ ને દેખીને બહુમાન આવે તો પદાર્થ તો કાયમ રહેવાનો છે, તો એને માન કોઈ જીતળી શકે. એ પર્યાય બુદ્ધિ જીવને પર ને દેખીને માન આવે છે. તમારી વિચારદ્રષ્ટિ ઠરાવવા ધ્યાન રાખજો. આ દેવ ગુરુ ને શાસ્ત્ર હાજર છે, આ હારા માટે મને બહુમાન આવે, એને ભગવાન મિથ્યા દ્રષ્ટિ કહે છે. ધ્યાન રાખજો કેમ કે એને રાગ નું કારણ તો આ ચીજ ને માની, પણ રાગ મારી નબળાઈ ને લઈને થયો છે અને સ્વભાવ તરફ માં થયો નથી માટે થયો છે, એમ એને જાણવામાં રહ્યું. એટલે અજ્ઞાની ને પર વસ્તુ ને દેખીને બહુમાન આવે છે, જ્ઞાની ને પોતાના સ્વભાવમાં ફરતા વાર લાગે છે, એટલે જરી બહુમાન આવ્યા વિના રહેતો. પણ એ બહુમાન ખરેખર પરનું તો નથી. તમારે સમજાણું ભાઈ, અરે ઊંધી વાત ભાઈ જગત થી, જો પરને લઈને બહુમાન હોય તો પર તો કાયમ ચીજો રહેવાની છે. કેવળીઓ કેદી જગતમાં નથી, ગુરુ કેદી જગતમાં નથી, શાસ્ત્ર કેદી જગતમાં નથી, અને એ તો પર્યાય બુદ્ધિ વાળાનું કથન મિથ્યા દ્રષ્ટિનું છે. જ્ઞાનીનું કથન છે કે આત્મા સ્વયંશ્રી સ્વતંત્ર શુદ્ધ છે, એનું બહુમાન કરતા કરતા જયારે રાગ રહી જાય છે, અશુભ રાગ કયો છે, આ એટલું પોતાનું બહુમાન કરે, અને રાગ રહ્યો એટલે લક્ષ પરમાં જાય છે, એટલે કહે છે કે હું બહુમાન પરનું કરું છું. ખરેખર કોઈ પરનું બહુમાન કરતો, પરનું બહુમાન કરે તો એ હોય ત્યાં સુધી, પર હોય ત્યાં સુધી પરને માટે મુજબ નો વિકલ્પ રાખ્યા જ કરવો, એટલે વિકલ્પ ટાળીને નિર્વિકલ્પ ઠરવાની ભાવના રહે નહીં, એટલે આ છે ત્યાં સુધી મારે રાગ કરવો રાગ કરવો, રાગની ભાવના થઈ. રાગની ભાવનાનું જ્ઞાની એ ત્રણ કાળમાં કહ્યું, એ ભાવના તો સ્વભાવની કર જ્ઞાનાનંદ છો. ઠરી ન શકે ને રાગ આવે ને માન કરે, એ તો વ્યવહારનો ઉપચાર છે. કોણ કરે છે બહુમાન? ખરાશ થઈ ગઈ વાત? ધ્યાન રાખજો, આ વાત સમજવા જેવી છે. કોઈ કહે કે આ કેવળી ને દેખીને આને રાગ આવ્યો, તો રાગ ની ખાણ તો નિમિત્ત થયું, તો કેવળીઓ જ્યાં સાંજા સુધી જગતમાં રહે ત્યાં સુધી રાગ થયા કરે, એ રાગ મિથ્યા દ્રષ્ટિ ને એવી જાતની એકતાની બુદ્ધિ હોય છે. જ્ઞાની ને જે કઈ રાગ ને બહુમાન આવે છે, એ સ્વભાવમાં ઠરી શકતો નથી, એટલે વૃત્તિ ઉઠે છે. એ વૃત્તિનું નબળાઈનું કારણ છે, નહીં કે તે બહુમાન પરનું કરે છે માટે કારણ છે. આમ જે કારણ માત્રો પાડે એને પણ આત્માના સ્વભાવની ખબર, એમ ભગવાન દેવધ્વનિ દ્વારા એ વસ્તુના સ્વભાવનું આમ વર્ણન કરતા હતા. બીજું વર્ણન કરે ભગવાનના ઘરની વાત, જો આ વાત તો બહુ ઉદ્ધિ લાગશે. અહીં પ્રતિમાન આ દિરાહર ને એનું બહુમાન ખરેખર નથી, એનું બહુમાન હોય તો જે આ ચીજ છે ત્યાં ત્યાં બધા એનું બહુમાન કરવા આવવા જોઈએ. જેને જેને પોતામાં ખ્યાલ આવીને કઈ રાગ થવાનો ભાવ થાય છે, ખલાસ થઈ ગયું, એ પર બહુમાન કરવાનું કારણ થયું નહીં. એને પોતાના રાગમાં જરી ઠીક લાગ્યું ત્યારે એને અશુભ ટળીને શુભ થાય છે, અને જ્ઞાનીને ઠરતા વાર લાગે છે માટે રાગ થાય છે, નહીં કે પરને લઈને થાય. વાત હતી કહેવામાં એક આવે છે કે ભગવાન નો ઉપર ગૌતમ ને રાગ રહ્યો, એ ભગવાન ની હયાતી હતી માટે રાગ રહ્યો, ભગવાન મુખ પધાર્યા એટલે રાગ ટળી ગયો. એ વાત બરાબર નથી, એ વાત ત્રિકાળ જૂઠી છે. ભગવાન હતા ત્યાં સુધી રાગ ગૌતમ ને રહ્યો, અને ભગવાન મોક્ષ પધારે એટલે રાગ છૂટી ગયો. વાત જ અજ્ઞાનીઓ કલ્પેલી છે, એવું વસ્તુનું સ્વરૂપ છે. ગૌતમ પ્રભુને પોતાની નબળાઈને કારણે રાગ રહ્યો,
અને સબળાઈને કારણે રાગ ચડ્યો આ એક નિયમ સિવાય બીજો કોઈ નિયમ હતો નથી નથી સમજાય સમજાણું આમાં ઘણામાં એમ કહેવાય છે કે ભગવાન ને રાગ હતો ભગવાન ઉપર ગણધર ને પછી ભગવાન જયારે મોક્ષ પધાર્યા ગણધર આવ્યા એ ભગવાન મને આ કેમ આખો મૂક્યો આ મોક્ષ માં હારી તો લઈ જવા થા આ હું પાછળ રહી ગયો આવે છે ને કઈ કેવું હે હા તે મને ગોળી ન રાખ્યો આથી કઈ બાળક ની વાત હોય છે હા એ વિલાપ ખિલાપ એવી વાત હતી એવું હોય ને ત્રણ કાળ માં કઈ ભગવાન ને માટી રાગ રહી ગયો છે ગણધર ને એ વાત ત્રણ કાળ માં હતી નથી અહીંયા ભગવાન ની વાણી માં આવેલું ભગાચાર દેવ કહે છે જ્ઞાની ને રાગ પૂર્ણ દશા ન હોય તે હોય છે એ રાગ નો મૂળ હેતુ તો નબળાઈ સિવાય કોઈ છે નહીં અને તે નબળાઈ સબળાઈ માં જતા વાર લાગી છે માટે છે નહી કે ચીજો છે માટે છે એ વાતમાં મોટો તત્વ નો વિરોધ છે વસ્તુ નો સ્વભાવ એમ છે એટલે અહીંયા ભગવાન કે છે અજ્ઞાની ને જરી માન આવે છે એ માન ને કાર્ય માને છે કઈ માન પર ને લઈને આવ્યું છે આને મને ઉશ્કેર્યું માટે મને માન આવ્યું આને મને મોટો કયો માટે મને માન આવ્યું આને મને પ્રશંસા બહુ કરી માટે મને માન આવ્યું એમ જે માને છે એ માન વિકાર પર ને લઈને થાય છે એમ માનનાર માન ના સ્વરૂપ ને પણ સમજતા નથી જ્ઞાની માન જરી હોય છે જાણે છે કે મારા સ્વભાવમાં નથી જરી નબળાઈમાં મચક ખવાણી છે તો હું એનો કરતા નહીં પણ ખરેખર હું એનો જ્ઞાતા જાણનાર દેખનાર સિવાય મારું કોઈ કાર છે નહીં આ એમ સમજવું તેનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે એ સિવાય સમ્યક દર્શન આ સમ્યક દર્શન ને જ્ઞાન વિના એ ચારિત્ર સ્વરૂપ ની રમણતા આ વ્રત તપ ને પૂજા અને ભક્તિ એ આ ફાન વિના બધા એ બધા રણમાં ફૂક મૂકવા જેવા હે પુનમુન બાંધે પણ જન્મ મરણ ને ટાળે માટે ભગવાન ત્રિલોકનાથ કહે છે આત્મા સ્વયંથી સ્વતંત્ર છે તો વિકાર કરવામાં સ્વતંત્ર ન રહ્યો ને જયારે ચલો ભાઈ ભગવાન ને લઈને રાગ થાય એટલે વિકાર કરવા સ્વતંત્ર ન રહ્યો વાત ખોટી છે એ આત્મા ચિદાનંદ જ્ઞાન નું ભાન થવા છતાં ઠેર્યું નથી માટે જરી રાગ રહે છે આ વાત ને ન સમજે ને પર ને લઈને થાય છે તો દિરાડ હોય ત્યાં સુધી કેવું જ્ઞાન ન લેવું ત્યાં સુધી એની હમ જોયા કરવું અને આમ ઠરવામાં કરવું નહીં એ તો પોતાની અંતર જયારે ઠરે નહીં અને તેથી રાગ આવ્યા વિના રહે નહીં એ વાત બરાબર છે પણ રાગ નો હેતુ પરચિત છે અને પરને માટે રાગ કરે છે એ વાત ભગવાન ની વાણીમાં આવી અને એવું સ્વરૂપ નથી એટલે વાણીમાં ક્યાંથી આવે વાણીમાંથી હોય એવું આવે કે ન એવું આવે એટલે ભગવાને દિવ્યધ્વનિ દ્વારા કહ્યું દરેક આત્મા સ્વતંત્ર ગુણ સ્વતંત્ર વિકાર પણ સ્વતંત્ર વિકાર જયારે સ્વતંત્ર ને કોઈને કારણે નહીં તો નિર્વિકારી આત્માને આશરે વિકાર ચડ્યા વિના રહે નહીં અને મુક્તિ થયા વિના રહે નહીં ભગવાન ની જે મુક્તિ અને કેવળ જ્ઞાન ચતુષ્પદ પામ્યા એમ આ આત્મા પણ એ જાતની વાત યથાર્થ સમજે તેને ન પામે એમ ત્રણકાર માં બને આ દિવ ધ્વનિ નું ફળ તો જગત ના જેવો ધર્મ પામે તે છે દિવ ધ્વનિ ભગવાન ની વાણી નીકળી એમ નહીં હો પણ વાણી નું ફળ તો જીવો તે ભગવાન નો આશય કે શરદે ઓળખે ને ઠરે એ દિવ ધ્વનિ નું ફળ છે બીજું ફળ છે એમાં કઈ સ્વર્ગ બર્ગ બતાવીને ત્યાં કઈ લાલચ આપીને આવજે ને આ ઇન્દ્રાણી પાસે એમ બતાવું આવજે મારી પાસે એટલે શીર દશામાં આગો એ સિવાય ભગવાન ને કઈ કહેવું એ દિવ ધ્વનિ માં ઉપદેશ સ્વતંત્ર છે એ વાત આવી છે નવ તત્વ ની છદ્રવ્ય ની એ ઉપદેશ સાંભળીને અનંત જીવો સંકિત પામ્યા શાવક થયા મુનિ થયા અને કેવળ જ્ઞાન ને પણ પામ્યા અત્યારે પણ પામે છે ભવિષ્યમાં પણ પામશે ત્રિકાળ સનાતન ધોરી શાશ્વત માર્ગ ચાલ્યો આવે છે એ માર્ગ કોઈ કૃતિ મને અનિત છે નહીં નિત ને શાશ્વત છે.